चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणा रघुनाथान्वितान्तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणालितान् श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशगोपिकान्त राधाकान्त नमस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि ऋषभानुसुते देवी प्रणमामि श्रीहरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृन्द हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे सभी गुजराती मन बोला आप सभी धर्मार्थ व्यक्ति पुण्यशाली जीवात्मा भगवान ने भजवाने कोशिश करो छो परंतु भजन की प्रक्रिया प्रामाणिक होनी चाहिए अधिकृत होनी चाहिए ये अधिकार थकी चली आवेली हो भक्ति विषय जो है भजवानो ये विषय थोड़ो घेरो ऊंडाण थी जरा समझव पड़े नहीं तो मनुष्य पता नहीं भावना मुजब जो बजी सकते हो भावना भगवान में पहुंचे छे कि तेनी खातरी छे तेनी खातरी छे खातरी करवानी छे अने ए आ जन्म में थई जवी जोईए एवो जो आग्रह अपने जो राखता होईए तो खरेखर एने माटे अपने प्राणिकता थी એની જે પદ્ધતિ છે તેને વળગી રહેવું પડે એમ જવા જાઓ તો વ્યાસદેવ આટલા બધા ગ્રંથો લખ્યા શું પણ એ બધા એક વેદ ના ચાર વેદ થી પછી 108 ઉપનિષદ પછી સંહિતા ઇતિહાસ અને બધું રચ્યું અને પછી 70 પુરાણો રચ્યા પણ છતાં એમના ભજવાનું જે આખું જે કર્તવ્ય છે તેને માટે અજંપો જ રહ્યો હતો એ વ્યવસ્થિત રીતે ભજી નહીં શક્યા ભગવાનનો અવતાર એમની શક્તિનો આવેશ જેનામાં આવ્યો ભગવાને આપ્યો એ વ્યાસદેવ સ્વયં ગુરુ તરીકે આખા જગતની સમક્ષ રજૂ થાય છે પણ છતાં એમના જીવનમાં એમણે આવો અનુભવ કરવો પડેલો તો વ્યાસદેવના ગુરુ નારદ મુનિ એમની સામે આવ્યા અને વ્યાસદેવને સામેથી કહ્યું શું કે આટલો આટલો લખ્યા પછી તમે હજુ ચેન નથી પડતું તારું જીવન તો બરાબર ભગવાનની સેવામાં પૂરેપૂરું બંધાઈ ગયું હોવું જોઈએ તેને બદલે તારા મુખ ઉપર હજુ એ ભગવાન વિશેની પ્રતીતિ નથી દેખાતી વ્યાસદેવે કબૂલાત કરી ખરેખર તમે મારું નિદાન કર્યું છે તમે તમે ઉપાય કરો શું તો નારદ મુનિએ ઠપકો આપવા માંડ્યો કે તે જગતનું શું કલ્યાણ કર્યું છે કે તો ખરો ને બધા જીવ જે ભગવાનના અંશ છે હા એમની પોતપોતાની ઈચ્છા પૂરી કરવા માટે તે આટલી બધી ઝીણવટથી બધી વ્યવસ્થા કરી આપી કે સાત્વિક ભાવ, રાજસિક ભાવ, તામસિક ભાવ, જેના જે ભાવ હોય તેના માટે કઈ ને કઈ એની ઈચ્છા પૂર્ણ કરવાની, પોતાની ઈચ્છા પૂર્ણ કરવાની તે જોગવાઈ કરેલી છે. કારણ વેદ તો કલ્પતરુ છે. કલ્પતરુ એટલે જે તમે કલ્પના કરો તેની બધી ઈચ્છા પૂર્ણ થાય, સાક્ષાત થઈ જાય. અને વેદમાં બધી તાકાત છે. પણ આ ઈચ્છા ક્યાં એ લોકોનો ભવનો છુટકારો કરે છે? જન્મ મરણના ચક્કર થોડા કાટે છે. જેની તાકાત તને મળી છે એને એની સેવામાં તે શું કર્યું? તો લોકોનું કલ્યાણ કરવું એ બરાબર ક્યાં ભગવાનની કીર્તિગાન ગાવા બરાબર છે? લોકોની ઈચ્છા, ભૌતિક ઈચ્છા સફળ કરવા માટે તે આટલી બધી મહેનત કરી, તે ક્યાં ભગવાનને રાજી કરવા બરાબર છે? ઠપકો તારા હૃદયનો પોતાનો જ અજંપો દૂર નહીં કરી શકતો હોય તો આ વેદના આટલા બધા ઝીણવટ ભર્યા, તે બધા ઉપાયો આપ્યા, એ કાળક્રમે બધા કોઈ પાડવાનો નથી. તારી બધી મહેનત એમ કે ફોકટમાં જવાની છે. તારે એવું શાસ્ત્ર લખવું જોઈએ, હવે જે કઈ રહી કઈ શક્તિ છે તારે એવું શાસ્ત્ર લખવું જોઈએ કે એમાં સાહેબ ભગવાનના ચરિત્ર જે આધ્યાત્મિક સ્તરે છે તે જીવોને બતાવવાના, જેના થકી જીવો પોતાનું આધ્યાત્મિક ચરિત્ર જાણી શકે, પોતાનો સનાતન ધર્મ જાણી શકે. કારણ કે જો ભગવાન સનાતન હોય ને જીવ પણ સનાતન હોય, કારણ કે એના અંશ છે, તો એ બંનેનો વ્યવહાર જ સનાતન હોવો જોઈએ. બીજી બધી મનુષ્યની અવળી ઈચ્છાઓ કઈ સનાતન અવસ્થા વાળી હોતી નથી. એ આવીને જાય, પણ એ આવીને જાય, પણ આવ્યા જ કરે, જાય જ કરે, એવી પરિસ્થિતિમાં હોય તો જન્મ મરણના ઉપાય શું છે? તો ભગવાન આધ્યાત્મિક ચરિત્રમાં વિષય લખવું જોઈએ, તારે બીજું કઈ નહીં લખવું જોઈએ. કારણ કે એ જે વિષય છે એનું નામ થકી એનો આધાર પણ વાળો છે, અને આ કળિયુગને માટે તો તારે આ વ્યવસ્થા કરાવવાનો છૂટકો નથી. તે એવું શાસ્ત્ર લખ જેમાં આ વેદના વિષયો જે ત્રણ ગુણોમાં લપટાયેલા છે તેમાંથી મુક્ત થઈને, અને વેદોને પણ મુક્તિ આપતું, વેદોને પણ મુક્તિ આપ. વેદોના આધારે તો તમે સિદ્ધિની પાછળ જશો, ને સિદ્ધિ પાછી ભૌતિક છે, એટલે એ જન્મ મરણના ચક્કર કાપતી નથી. એટલે ભગવાનને ભજવાનો જે વિષય છે તે વેદોમાં પણ ગુહ્ય હોય, પણ એ કોને મળતો હોય છે? બ્રહ્મસંહિતામાં આમ કહ્યું છે, અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રૂપમ આદ્યમ પુરાણમ પુરુષૌ નવયવનમ ચ વેદેષુ દુર્લભમ અદુર્લભમ આત્મભક્તો ગોવિંદમ આદિ પુરુષમ તમામ. એટલે આપણને એવો નિર્દેશ છે કે આ ભગવાન કૃષ્ણ ભગવાન ગોવિંદ આત્મભક્તોને માટે બહુ સરળ થઈને પામવા માટે બેઠેલા છે, પણ વેદોમાં દુર્લભ છે. એટલે વેદના વિષયો આપણે ભગવાન વિશેની સમજણ સીધી નથી આપતા, આડકતરી જાતે આ કરે, નિર્ગુણ નિરાકારમાં મૂકે, પણ અહીંયા તો આ સગુણ સાકાર થઈને આવેલો, તેનું શું? એને માટે કોણ તમને સમજાવવાનું છે? પણ આપણે જયારે ઈચ્છા રાખીએ કે ભગવાનને ભજી લે, તો તારો જન્મ અવળો ડૂબાડશે તને. સાર્થક કરવો હોય તો ભગવાન જે પ્રમાણે કહે તે પ્રમાણે કરવા માટે તૈયારી. ધર્મમ તો સાક્ષાત ભગવત પ્રણીતમ, આ યમરાજ કહે. યમરાજ ભક્તોને માટે મહાન ભક્ત છે, અને એમના અધિકાર એમની પ્રામાણિકતાથી જયારે અજામિલનું ચરિત્ર આપણે વાંચેલું હોય ત્યારે ખબર પડે કે यमदूतो विष्णुदूत की सामने कशो नहीं कर सकता, समझो। जामे ब्राह्मण हो तो जारे जुवान हो तो त्यारे केटली वफादारी थी भगवान की सेवा करो माटे दररोज मंदिर जतो हतो, समझो। परंतु एक दिवस कोई वेश्यानी साथे कोई बीजो महापरम पुरुष चेष्टा करतो जोईने एनी आंखमां सड़ो पेठो, परणेलो तो छतां पण એ વેશ્યાને ઘરમાં લઈને બેસી ગયો। કામ વાસના કે ભૌતિક ઇન્દ્રિયોને જેણે નિયંત્રિત નહીં કર્યું હોય, જેણે સંસ્કાર મુજબ જીવ્યા નથી જાણે, તે આજે શું નથી કરી શકતો, અજામિલ જેવા જ છે બધા। કાળે કોઈ પણ સમયે ભૌતિક ગુણો પરવશતાથી આપણને અવરુચ કરાવે, અવળું જ ખવડાવે, ભૌતિક ગુણો નો સંપર્ક એવો છે। ખાવાના ઠેકાણા ની નાના યોની ફીરે કદરીય ભક્ષણ કરે તાર જન્મ અધપતે જાય। હરેક યોની માં આપણે જે ન ખાવાનું તે જ ખાવાના માટે ટેવાઈ ગયેલા છે, સમ એટલે જેવું આહાર તેવો ઓળખા, તેવો જ વિચાર આવે ને તેવો જ વ્યવહાર થાય। એટલે આ પાશ્વીય તામાંથી નીકળવા માટે ભગવાનના ચરણ કમળ પકડવા પડે, ભગવાનની જે દિવ્યતા જાણવા માટે ભગવાનનું શરણું લેવું પડે, ભગવાનના દિવ્ય કાર્યકલાપો અને એ આપણને લાગે વળતા છે કારણ કે આપણે એની સાથેના એનો અંશ છીએ, એટલે સંબંધે જોડાયેલા છીએ। આ બધું એક કાળે ભગવાન કે હતું જ્યારે આપણે એની સાથે હતા, પણ આ ઈર્ષાનો કીડો આપણી નાની અમથી સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો અને તેને લીધે આપણે આ દ્વંદ્વ મોહેન ભારત, ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાની સંમોહમ સર્ગે આંતિ પરંતપ। હે અર્જુન, ઈચ્છા અને દ્વેષ જે મારા થકી અવળા જ્યારે એને જાહેર કર્યા ત્યારે આ દ્વંદ એટલે સુખ દુઃખ ગરમ ઠંડુ એમ આ એકબીજાના વિરોધી તત્વ વાળી દુનિયામાં ફસાય। ઈચ્છા અને દ્વેષ એવા છે, આ બે કારણ બે હેતુથી આપણે ભૌતિક જગતમાં ભગવાને ફરજિયાત બનાવવાની જરૂર પડી, નહી તો એક કાળે જીવડો સાથે હતો એમ કે છે। એ આપણે જેવા ભૌતિક જગતના ત્રિગુણાત્મક માયાના તમોગુણ ને પહેલા આપણે છેડ્યું ત્યારે અહંકાર રૂપી આત્મા પોતાનો સ્વભાવ ભૂલી ગયો અને જાણે પોતે કરતા હોય, પોતે કરવું છે, પોતે પોતાને જાતે જ સુખી થવું છે એવી એની ભાવના, એટલે પોતાની જ ઈચ્છા પૂરી કરો, પણ ભગવાનની મદદથી ઈચ્છા કેવી રીતે પૂરી શકે? એટલે સર્ગે યાંતિ પરંતપ આ સૃષ્ટિ ને સૃજવામાં આવી છે, આ ભૌતિક સૃષ્ટિ ભગવાનની અપરાશક્તિથી સૃજવામાં આવી છે, કારણ કે આ જીવ એના એના વશમાં આવી જવાનો, એને એને સ્વેચ્છાથી મારા વશમાં હતો ત્યારે કઈ તકલીફ નહોતી, પણ આ ઈચ્છા અને દ્વેષનો કીડો જેવો પેદા થયો તેવો આ સૃષ્ટિના વશમાં આવશે, આ સૃષ્ટિના વશમાંથી છૂટવાનું સમ એટલે કમસે કમ સત્વગુણનો ઉદય કરવો પડે, સાત્વિક પદાર્થનું સેવન કરવું પડે, સાત્વિક વિચાર સત્સંગ બધું એમાં આગ્રહ રાખવામાં આવે છે, કારણ કે આપણે આપણા ભવનો છુટકારો કરવા માટે ભગવાને બ્રહ્મા થકી આપણને એના જેવું જ દ્વિભુજ સ્વરૂપ આપ્યું છે, ચતુર્ભુજ નથી આપ્યો। મેન ઇઝ મેડ ઇન ધ ઇમેજ ઓફ ગોડ, કે ભલે આપણે પ્રતિબિંબ હોય, આપણું શરીર હાડકા ચામડાનું બનેલું હોય, માંસનું બનેલું હોય, લોહીનું બનેલું હોય, પણ ભગવાનનું શરીર એવું નથી, પણ માણું બધું દેખાવમાં એવું જ લાગે એમ કે અધ્યાયમાં આની સ્પષ્ટતા અર્જુનને ભગવાને કરી. હજાર હાથ વાળું વિશ્વરૂપ બતાવ્યું, અર્જુનને ચેન નથી પડ્યું, ઉલટો ગભરાયો અને ભગવાનની માફી માંગવા બેઠો. ગભરાયો એટલે, પણ માફી માંગ્યા પછી ભગવાનને વિનંતી કરે છે કે ભાઈ મને જણાવો તો ખરા, આવો ગભરાટ ક્યાંથી થાય? હું બધાને જોઉં છું કે મારા સગાવાળા બધા તમારા જળહળતા મુખમાં પ્રવેશે છે, તો આવું તો નાશ કરવાનું કામ શું? જો અર્જુન એવો વિચારે તો ભગવાનને પૂછે છે કે તમે કોણ છો, કેવા સ્વરૂપમાં પ્રગટ થયા? તો ભગવાન કહે કે કાલો અહમ અસ્મી કુલક્ષય પ્રવૃદ્ધો, હું કાળ રૂપે આવ્યો છું અને સારા કુળોનો સત્યાનાશ કરવા બેઠો છું, જે પૃથ્વીનો ભાર થઈને બેઠેલા છે. તમારે પુનઃ મારા ધર્મની સ્થાપના કરવી છે. ભગવાન કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ, એ પોતાની જાતે જ પ્રગટ થશે. એને કોઈ માની કુખે જન્મ નથી લેવો પડતો અને પછી ભગવાન બનશે એવું નથી. એ અવતને તો અર્જુને સ્વીકાર્યું, એ તો સાબતતો હતો, થોડો જાણતો હતો જ્ઞાનથી, પણ જોયેલું નહીં ને. એ તો દસમા અધ્યાયમાં કહી દીધેલું કે પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન, ભગવાન આપ પૂર્ણ પવિત્ર છો, પરમ ધામ છે, બધાનો આશ્રય છો, પરમ પુરુષ છો, તમારા જેવું કોઈ સમોવડ્યું નથી, કોઈ તમારાથી કોઈ બરાબર નથી અને કોઈ ઊંચું પણ નથી. એટલે તમે અદ્વૈત કહેવાઓ. તો તમારી માતા કે નથી દેવતા જાણતા, નથી દાનવો જાણતા, પણ છતાં તમે તમારી માતા આ અસિત દેવલ વ્યાસ સ્વયં ચૈવ પ્રવેશીને આ બધા મહાન મહાન આચાર્યો જાણે છે અને તમે પણ એ જ કહો છો, કઈ વિરોધી નથી કહેતા. તો સર્વમેતા દૃતમ બન્ય, તમે જે કહો તે હું બધું સ્વીકારું છું. અને એ વાસ્તવિક છે, એ ખાલી કલ્પનાનો વિષય નથી. દેવતાઓ તમારી વ્યક્તિત્વની પહેચાન નથી કરી શકતા. તો ભગવાને એને ચતુર્ભુજ સમજાવ્યું, કારણ કે આ વિશ્વરૂપ સાથે અર્જુનનો કોઈ સંબંધ નહોતો. ભલે ભગવાનનું સ્વરૂપ હોય, અર્જુનને કોઈ સંબંધ નહોતો. તો ભગવાન ને કહે કે તમારું સૌમ્ય વપુમ બતાવો, સૌમ્ય બહુ નિરાળું તમારું સ્વરૂપ મને પાછું બતાવો. તો ભગવાન એને ચતુર્ભુજ પૂછાય બતાવ્યું, કે ના આ પણ નહીં, આની સાથે હું શું વ્યવહાર કરી શકું? કોઈ કોઈ વિષ્ણુ ભગવાન મિત્ર થઈને જાય વૈકુંઠમાં, કોઈ ભાઈ બનીને જાય, કોઈ વાત્સલ્ય ભાવ વૈકુંઠમાં કરી શકે છે? કોઈ માધુર્ય ભાવ પણ વૈકુંઠમાં નથી જઈ શકતો, કારણ કે ત્યાં જીવડો પોતાની મુક્તિ પોતાની ઈચ્છા મુજબ સાષ્ટિ સામીપ્ય સારૂપ્ય અને સારૂપ્ય ચાર પ્રકારે વૈકુંઠમાં પામી શકે છે. એ જીવની ઈચ્છા છે કે મને ભગવાન જેવું જ સૌંદર્ય મળે, એટલે સારૂપ્ય મુક્તિ મળે, મને ભગવાન જેવું જ ઐશ્વર્ય મળે. આ જીવની પોતાની ઈચ્છા છે, પણ એ પણ જીવના જીવની ઈચ્છા પૂરી કરે તેને માટે મૂક્યો છે. પણ ભગવાન કૃષ્ણના ધામમાં ભગવાન કૃષ્ણની ઈચ્છા પૂરી કરનાર જ જઈ શકે. તો એ ભક્તિનો જે પ્રકાર છે એને પરાભક્તિ કહેવાય છે. નહીં તો પેલી સકામ ભક્તિમાં આપણી ઈચ્છા પૂર્ણ થાય, જે અહીંયા આપણે ભૌતિક ઈચ્છા ભૌતિક દુનિયામાં આવીને ટળવળે આ કરી છે, પણ ચતા નથી થતી. તો એટલે રામાનુજાચાર્ય સકામ ભક્ત ને માટે વૈકુંઠ આની સેવા સ્થાપેલી. પણ નહીં, જીવ આત્મા અને ભગવાન બંનેનું એકતાવાળું ગુણમાં જ, પણ તદમાં નહીં, એવું જુદું જુદું સ્વરૂપ છે. આ જીવ ભગવાનથી વિરોધ કરીને આવ્યો એટલે વિભિન્ન અંશ કહેવાય, ભગવાનના અવતારો બધા સ્વાંશ કહેવાય. શું કઈ, બધા દેવતાઓ સ્વાંશ નથી, એ પણ જીવો છે, પરંતુ તેમાં શિવજીનું મહત્વપૂર્ણ સ્થાન, ભગવાનનું પરાવર્તિત સ્વરૂપ બતાવેલું છે. અને બ્રહ્માજી પ્રથમ જીવ તરીકે ગણાય. શું, પણ છતાં એ લોકોને આટલી બધી શક્તિ ભગવાને આપી, કારણ કે એમણે પ્રાર્થના કરેલી છે. બ્રહ્માજીએ પ્રાર્થના કરેલી છે કે મારે તમારી સેવા કરવી છે, તમારી ઈચ્છા પ્રમાણે મને પણ કંઈક કરવા દો, અને તેના અનુરૂપમાં મનુષ્યને પણ સર્જો. શું કે બ્રહ્માએ એમના, એને તો પહેલા તો લટકતું પેટ આપ્યું આ જીવને, બીજું કે રજોગુણ વધારે મૂક્યો એટલે કર્મ પરા થયા, આપણે કર્મના સિદ્ધાંતમાં મુકાયા, અને ત્યાર પછી આ કર્મનું પરિણામ આ ભૌતિક ત્રણ ગુણોના સંઘર્ષમાં હંમેશા દુઃખમય હોય છે, સુખમય નથી હોતું. એટલે વધતું ઓછું દુઃખ ગુણોના સંગ પ્રમાણે થાય, જો તમો ગુણી હોય તો સૌથી દુઃખી હોય, રજો ગુણી હોય તો બીજાને દુઃખી કરે એમ કે, પણ જાતે સુખી પણ નહીં થઈ શકે, અને સાત્વિક હોય તો હજુ સુખની ભાવના રાખી શકે એમ ભગવાન કે. તો આ રીતે ભગવાન તરફી આવનારા ચાર પ્રકારના મનુષ્ય મુકાયા છે. જે લોકો દુઃખી હોય, જે લોકો ધનની ઈચ્છા વાળા હોય, જે લોકો જિજ્ઞાસ હોય, અને જે લોકો ભગવાનના વિષયમાં જ્ઞાની થયા હોય. પણ એક જ્ઞાની એટલે જ્ઞાની ભક્ત સૌથી વિશેષ કહેવાય એમાં. ભક્તને ભગવાનના નું જ્ઞાન જે છે તે પ્રાપ્ત થવાથી, એની દિવ્યતા સમજવાથી એ બીજાને સમજાવી શકે, તો તેવા ભક્તો. પણ જ્યારે જે નિર્ગુણ નિરાકારની ઉપાસના કરે તેની વાત ભગવાન નથી કરતા, એ લોકો ભક્ત નથી ગણાતા, જ્ઞાની જ ગણાય. એ લોકોએ અનેક અનેક મનુષ્ય જન્મમાં રગડાવવું પડે, અને જ્યારે ભગવાનનું શરણું લે ત્યારે જ એ મહાત્મા કહેવાય છે. અને એ સમજીને કે વાસુદેવમ સર્વમિતિ સ મહાત્મા સુદર્શન, તે પહેલાના બધા જ્ઞાનીઓ નિર્ગુણ નિરાકારની ઉપાસના કરનારા અભક્ત હોય છે, એ લોકોને પૂર્ણ પરિચય નથી થતો. તો આ રીતે ભક્તિ વિશે ભગવાન સમજાવે કે અર્જુન, આ બધા પ્રકારના જુદા જુદા, કોઈ કર્મયોગી હોય કે જ્ઞાની હોય, એના કરતા યોગી નામ અપી સર્વેશા મદગતેના અંતરાત્મા શ્રદ્ધાવાન ભજતે માં સમય યુક્ત તમો મતા. બધા પ્રકારના યોગીઓમાં તું ભક્ત યોગી, ભક્ત હંમેશા માથી જોડાયેલો હોય. મનમના ભવ મત ભક્તો મધ્યાજી માં નમસ્કૃત, ભક્તિ વિશે ભગવાન એટલો બધો ભાર મૂકે છે કે ભક્ત્યામાં અભિજાનાતી, કેવળ અનન્ય ભક્તિથી તું મને જાણી શકશે. જામાનસ્યાસ્મિ તત્વતઃ, એને પૂર્ણ સત્ય, મારા સત્ય, મારા દિવ્ય ગુણોથી તું જાણી શકશે. માને વૈશ્યસી સત્યમ તે પ્રતિ જાની પ્રિયોસી, તું મારામાં અંતર્ગત પ્રવેશ પણ પામી શકીશ, મારી સાથેની અંતર્ગત લીલામાં પણ પ્રવેશ. એટલે ફરી પાછો ભગવાન કહે, ભક્ત્યા તું અનન્યા શક્ય અહમ એવમ વિધો અર્જુન, જ્ઞાતું દ્રષ્ટું ચ તત્વેન પ્રવિષ્ટું ચ. પરંતુ ભક્તિ તમને ભગવાનનો સાક્ષાત્કાર કરાવશે અને ભગવાનના ધામમાં લઈ જશે, એ બધી ભગવાને વાત કરી. તો ભગવાન એ પ્રામાણિકતાથી પ્રાપ્ત કરવા માટે તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તમ જ્ઞાનમ જ્ઞાન તત્વદર્શિન, એ ગુરુની અપેક્ષા રાખે, અને તેના માધ્યમમાં જે ભક્ત ગુરુ હોય તેને ગુરુ બનાવો. અભક્ત ગુરુ જ્ઞાનીને ગુરુ નહીં માની શકીએ. અથવા કોઈ, અમે ગાયત્રીમાં દીક્ષા લીધી છે, અમે આમ દીક્ષા લીધી છે, કોઈ ભગવાન પાસે પહોંચાડતું નથી, બીજા જુદા જુદા સંકલ્પ વિકલ્પમાં આપણને મૂકશે. ભગવાનના જે ભક્તના ભક્ત હોય એ પ્રમાણમાં જો આવી રહેલા હોય તો આપણી એ ત્યાં સુરક્ષા જળવાઈ રહેશે, નહીં તો દળી દળીને કુલરીમાં દળી આખો જીવનનો ભાંગરો વટી જશે. ભગવાન બહુ સીધી ભાષામાં રોકરૂપ ખાવે છે. બરાબર, શ્રી કૃષ્ણ કહે.